તારીખ 7/10/1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 178 તારીખ 7/10/1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 178
વસ્તુ ખૂબ શાશ્વત આનંદ આદિ અનંત ધ્રુવ ચૈતન્ય કી મૂર્તિ અનંત ગુણ કા સામાન્ય ધ્રુવ એક રૂપ એસા નિશ્ચય આત્મા એસા સદ ભગવાન પર કો ગ્રહે યા છોડે તો વસ્તુ કે સ્વરૂપ મેં
નહીં હૈ
હાજી ધ્રુવ અને શાશ્વત જ્ઞાન આનંદ આદિ ચૈતન્યની મૂર્તિ અનંત ગુણની ખાણ છે એ કોઈ પરપદાર્થને ગ્રહણ કરે કે પરપદાર્થને નો ત્યાગ કરે પરપદાર્થને ગ્રહણ કરે કે પરપદાર્થનો ત્યાગ કરે એ વસ્તુ માં નથી આમ તો ખરેખર તો એ ઉત્પાદ રહી છે એટલે ઉત્પાદને ગ્રહે કે ગ્રહેલા ઉત્પાદનો ત્યાગ કરે પર્યાયનો એ પણ એમાં નથી પર પદાર્થનો તો ગ્રહણ ત્યાગ નથી પણ એ ન્યાયે તે જ પદાર્થમાં રહેલી અવસ્થા એને ગ્રહે પકડી રાખે એટલે બહુ સારી પરમાનંદની અવસ્થા છે એને પકડી રાખે અને આ દુઃખની અવસ્થા એને ટાળી દઉં એ પણ ગ્રહણ ત્યાગે માં નથી ધ્રુવ માં નથી મૂળ વસ્તુ માં નથી પર વસ્તુને તો ગ્રહણ ત્યાગ કરે કેવી રીતે ત્રણ પર વસ્તુને છોડે એટલે કારણ કે એ તો ધ્રુવ શાશ્વત વસ્તુ છે સામાન્ય ઔપાધિક ભાવ ગ્રહણ ત્યાગીએ છીએ સોળમી શક્તિ છે ત્યાગવાદ શૂન્ય શક્તિ જે ઘટતું નથી વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વ રૂપ એટલે નિશ્ચિતપણે જેનું જેમનું તેમ રહેવા રૂપ છે તે ત્યાગ ઉપાદાન શૂન્ય શક્તિ ધ્રુવ પણ એ રહેવું જે વધતું નથી પણ ઘટતું પણ નથી હા બીજું કાંઈ નથી લીધું એમાં રાગ કે પરદ્રવ્ય કે ઉત્પાદની કે એવું કાંઈ નથી લીધું આત્માને જ્ઞાન સ્વરૂપ કોઈ ઓળખાયો છે ત્યાં જ્ઞાન અને બીજા અનંત ધર્મો રહેલા છે તેમાં એક ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે તેમાં આત્મા જે ઘટતું વધતું નથી એવા સ્વરૂપમાં નીચે પણ રહે છે પરનું ગ્રહણ ત્યાગ તો આત્મામાં છે નથી અને વિકારનું ગ્રહણ ત્યાગ પણ આત્માના ત્રિકાળ સ્વરૂપમાં નથી ત્રિકાળી સ્વભાવમાં વિકારને છોડવું અને નિર્મળ પર્યાયને ગ્રહણ એમ પણ નથી તે તો પર્યાયમાં છે મુખ્ય જ્યારે ભાવ જે વિભાવ છે ને એના ગ્રહણ ત્યાગનો વિષય છે એ નથી મિથ્યાત્વ ટાળવું સમય પ્રગટ કરવું એમ તો છે ને પ્રશ્ન કર્યો કે એમ છે પણ એની રીત શું તે સમજવું જોઈએ કે મિથ્યાત્વ ટાળવું એવા લક્ષ્ય શું મિથ્યાત્વ કરે સમય પ્રગટ કરવું એવા પરથી સમય પ્રગટે એમ તો બનતું નથી એમ કે છે શું એટલે પર અને વિકાર બે લઈ લેવા, એટલે હદ સુધી વાત છે. ભાવ અભાવની તો ગાથા 43 ની આવી ગઈ, તેનાથી રહી થઈ ગાથા તો આવી ગઈ પરમાત્મા પ્રકાશની. અહીંયા શક્તિના વર્ણનમાં તો એક જ વાત છે, પરને ગ્રહણ કરવું થોડું કે વિકારને ગ્રહણ કરવું થોડું એ સ્વભાવ માનો છો, ધ્રુવ સ્વભાવ છે ને માટે. ભગવાન ક્યાં કહેતે હૈ, ભગવાન ક્યાં કહેતે હૈ, સો જીવને કભી વાસ્તવિક તત્વ કો સુનાઈ નહીં. પરમાત્મા તીર્થંકર જિનવર દેવ ને ऐसा कहा है कि अनंत काल से यह वस्तु जो खुद पदार्थ स्वयं अनंत आनंद रूप है, तीर्थंकर जिनवर देव ने ऐसा कहा कि अनंत काल से यह वस्तु जो खुद पदार्थ स्वयं अनंत आनंद रूप है. मूल वस्तु तो आनंद रूप शाश्वत है. नव तत्व में आत्मा है तो ध्रुव नायक आनंद कंद सच्चिदानंद शुद्ध स्वरूप, जैसा पर्याय में भगवान का है ऐसा यह आत्मा वस्तु का स्वरूप है. पर्याय में भगवान ने प्रगट किया है तो वो मूल स्वरूप है, शुद्ध स्वरूप है. प्रगट में भगवान शू कहवाया, आत्मा पर मूल स्वरूप है भगवान का. सो वस्तु खुद पर को बंधन करे या छोड़े, सो वस्तु के स्वरूप में नहीं है. એ વસ્તુ કોઈ પર પદાર્થને ગ્રહણ કરે કે પર પદાર્થનો ત્યાગ કરે, બેમાંથી એક કે વાત આત્માને વિશે નથી. એ તો આત્માની પર્યાયમાં નથી. પર પદાર્થનું ગ્રહણ ત્યાગ તો આત્માની પર્યાયમાં થતું નથી. વિકારનું ગ્રહણ ત્યાગ આત્માની પર્યાયમાં થાય છે પણ ધ્રુવમાં થતો નથી. એમ ઉત્પાદન ગ્રહણ થાય છે અને વ્યયનો ત્યાગ પર્યાયનો ત્યાગ થાય છે, એ પર્યાયમાં થાય છે પણ ધ્રુવમાં થતો નથી. એમ લઈએ
ખુદ ખુદનો વજન આવે છે,
ખુદ વસ્તુ આવે છે, મૂળ વસ્તુ આવે છે. ધ્રુવ નાયક કથા વિશેષણ વાપરાયો, ધ્રુવ નાયક આનંદ કંદ સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ આવી વસ્તુ છે, ખુદ વસ્તુ આવી છે. એનો મહિમા આવે તો એ મહિમા અનુભવમાં પરિણમે. મહિમા છે એ અનુભવમાં પરિણમે, મહિમા ખુદ જ અનુભવરૂપ થઈ જાય છે. જો વસ્તુ છે એનો મહિમા ન આવે, મહિમાવંત વસ્તુનો મહિમા ન આવે તો એને વસ્તુ જ્ઞાનમાં ખરેખર આવી જ નથી. તો એ ભલે વસ્તુના વિશેષણોનું જાણપણું થાય, વિશેષતાઓનું જાણપણું થાય તો પણ એને અનુભવ થવો મુશ્કેલ છે. આત્મા આવો છે આવો છે એમ ખબર પડશે પણ અનુભવ જ્ઞાન નહીં થાય. જો અનુભવ જ્ઞાન નહીં થાય તો શ્રદ્ધા નહીં કરે. પરિસ્થિતિ શું વિચિત્ર રહે છે કે જાણપણામાં એવું જ્ઞાન છે કે આત્મામાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત પુષ્કળ છે, અનંત ગુણો છે. શું શ્રદ્ધામાં આત્મા હું દેહ વાળો અને રાગ વાળો છું એમ રહેશે. કેમ કે રાગ અને દેહ ને વેદે છે, વેદી નથી શકતો તો પણ વેદતો હોવાનો અભ્યાસ કરે છે, એટલે શ્રદ્ધા વેદના રહે છે. અને જે જાણપણું થયું કે આત્મા શુદ્ધ છે અને ત્રિકાળ અનંત મૂર્તિ છે, શ્રદ્ધા અહીંયા ચાલતી નથી. જાણપણારે શ્રદ્ધા ચાલતી નથી, આમ ફાંટા પડી જાય છે. જાણપણા અને શ્રદ્ધાને જુદું પડી જવાનું થાય છે. પણ જાણપણું થશે ને જો વેદન નહીં આવે તો શ્રદ્ધા પલટો નહીં મારે, જાણપણું વધારે રહી જશે. આપણે પણ કોઈ માણસ આપણને કોઈ કામ કરીને ના પાડે અને કામ કરવા ટાણે ના પાડી દઈએ તો આપણે શું કહીએ? તમે હા પાડી દઈએ તો તમને કીધું કે આ કામ તમને સોંપીએ છીએ, હવે તમે કહો હું નહીં કરું. તમારે આજથી 5મી તારીખે ફલાણા ગામ જવાનું, 5મી તારીખ આવી તો કે હું નહીં જોઉં, અથવા કેવા માણસ આપણે કામ કરતા નથી, કેવું બેવડું લાગે,
બેવડું લાગે
એમ શાસ્ત્ર વાંચે ને. આ પણ એક આત્મા જ્ઞાન ની મૂર્તિ, આત્મા આનંદ ની મૂર્તિ, આત્મા ધ્રુવ. અને વેદન કોણ તને ના પાડે કે નહીં નહીં નહીં, હું તો રાગી ને હું તો દેહ વાળો, કામ તો અહીંયા કરવાનું છે, અનુભવમાં કરવાનું, કામ કરવાની ના પાડે છે. હા, એનો અભિપ્રાય સાચો નથી, એની દાનત ખોટી છે. ખોટી દાનત વાળા પૈસા લઈને નથી દેતા, એમ કરે છે પૈસા દેવાના ના પડે છે, કોઈ જેને ના પડે દેવાના છે ભાઈ, તમારા પૈસા દૂધે જઈને
દેવાના.
પણ અત્યારે નહીં, તો કે ક્યારે, તો કે હું કહીશ તમને, મારી મને જયારે જાઓ ત્યારે હું કે અત્યારે એટલે આજ નહીં તો કોઈ દી નહીં. એમ મૂળ વાત તો એની છે કે આજ નહીં તો કોઈ દી નહીં. પણ સામાન્ય બુદ્ધિ વાળો નથી સમજતો કે આ ખોટો ખોટો જવાબ દે છે, એને દેવા જ નથી. અભિપ્રાય પકડવા વાળો એ પકડી દે છે, ત્યાં દાનત ખોટો છે, આ પૈસા દેવાનો નથી, જવાબ જ ખોટો દે છે. એમ ભગવાન તો સમજે છે કે આ શાસ્ત્ર હલાવીને ભલે ગમે એમ આ પાડે, શાસ્ત્ર વાંચીને સાંભળીને વેદંતાને કેમ ગયો જાય છે, માટે એની આ સાચી
નથી
એમ છે. સો વસ્તુ અખંડ આનંદ જ્ઞાયક મૂર્તિ સત ચિત અનાદિ અનંત અકૃત્રિમ સત્વ આત્મ વસ્તુ ખુદ એક સમય કે અવસ્થામાં નહીં આવતી, એ ત્રિકાળી છે, એક સમયની અવસ્થા રૂપે થતી નથી, પર્યાયત્વ રૂપે નથી. ધ્રુવ છે એ પર્યાયત્વ રૂપે
નથી,
ધ્રુવ ધ્રુવત્વ રૂપે રહે છે, પર્યાયત્વ પણ એ થતું નથી. ગુરુદેવ મહિમા બહુ આવે છે, કેટલીક વિશેષણ બહુ વાપરે છે, એ મહિમાથી વાપરે છે. વસ્તુ કહેતા અખંડ આનંદ જ્ઞાયક મૂર્તિ સત ચિત અનાદિ અનંત અકૃત્રિમ સત્વ એટલા એટલા વિશેષણ વાક્ય નાખે. આત્મ વસ્તુ ખુદ એક સમય કે પર્યાય
મેં
નહીં આપી, એવડી નાની નથી થતી. એ ત્રિકાળ અસ્તિત્વ રૂપે રહે છે, એ ક્ષણિક અસ્તિત્વમાં સમાતી નથી. પર્યાય જો હે ઉસમે અવસ્થા મેં હાલત મેં વસ્તુ કી અંતર સન્મુખી દ્રષ્ટિ બિના, એ પર્યાયમાં અંતર સન્મુખી દ્રષ્ટિ બિના પર સન્મુખી દ્રષ્ટિ છે, એક અંશ કે લક્ષ્ય છે, એટલે વર્તમાન પરિણમન અંશ કે લક્ષ્ય છે. ઉત્પન્ન હોવા જેવો મિથ્યાત્વ ભાવ ઓર રાગ દ્વેષ ભાવ, ઉસકો કર્મ કહેને મેં આતા હૈ, ભાવ કર્મ હૈ, ભાવ કર્મ ક્યાંથી ઉત્પન્ન થયું, મિથ્યાત્વ રૂપી ભાવ કર્મ ક્યાંથી ઉત્પન્ન થયો, કે એક સમયની પર્યાયમાં અંતર સન્મુખની દ્રષ્ટિના અભાવમાં અને પર સન્મુખતાની દ્રષ્ટિમાં એક અંશને આખો માનીને પર્યાય દ્રષ્ટિથી મિથ્યાત્વને રાગ દ્વેષ ઉત્પન્ન થયા, એને ભાવ કર્મ કહેવામાં આવે. પર્યાય દ્રષ્ટિએ મિથ્યાત્વ અને મિથ્યાત્વ પૂર્વકના રાગ દ્વેષ થયા વિના રહે નહીં, આ નિયમ છે. દ્રવ્ય દ્રષ્ટિએ સ્વભાવ દ્રષ્ટિએ વિતરાગતા થયા વિના રહે
નહીં,
આ નિયમ બધ સિદ્ધાંતિક વાત. યો ભાવ કર્મ હૈ, ભાવ કર્મ એવું છે, ઓર ઉસકે નિમિત્ત સે બંધ હુઆ, એ ભાવ કર્મ ના નિમિત્તે દ્રવ્ય કર્મનું રજકણ જળ, ઉસકે નિમિત્ત સે બંધ હુઆ જળ રજકણ જ્ઞાનાવરણ આદિ આઠ કર્મ, એ જળ કર્મ હૈ, એ પરમાણુ સૂક્ષ્મ પરમાણુ કાર્બન વર્ગીણાના સંબંધ પૈમા, તેને દ્રવ્ય કર્મ અથવા જળ કર્મ કહે છે. એ ભાવ કર્મ હૈ ઓર વે જળ કર્મ હૈ. વસ્તુ ખુદ પરમ સ્વરૂપ પરમાત્મા સ્વયં હૈ, જ્યારે આત્મા છે તો મૂળ સ્વરૂપે ખુદ સ્વયં પરમાત્મા છે એ ગુરુદેવ કહેતા જરા લક્ષણ નાની એવા અનુકૂળતા પ્રતિકૂળતા અગવડ સગવડમાં ન ફાવે. પછી દાખલો આપે કે બીડી વિના ન ફાવે, એક દાળ જરાક સરખી ન થઈ હોય, ખદડી ખદડી એટલે જાડી જાડી દાળ ખાવાની થઈ હોય, એને પાતળી ન ભાવે પાણી જીવે, તો એને 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 એમ થાય કે આ મારો દિવસ બગડી ગયો, મારો આત્મા બગડી ગયો, મને કંઈ ખાવતો નથી. ખાવાનું ખાવાનું ન ખાવાનું થાય છે ને, મને આ નહીં ખાવે, આ ચીજ મને નહીં ખાવે આ, પણ હવે ભાડું દેવું છે, હવે એમાં નવી નોટ ને જૂની નોટ ને માથા પર ઉતરવા કરે, મકાન માલિક ને ભાડું દેવું, નવી નોટ આપો ને જૂની નોટ આપો ને એ માથા પર તો ખોટી છે ને, ભાડું વિભાવી દેવાનું છે. એમાં જે જાતના આહારના રક્ષણ છે એ હોજરીમાં જાય એટલે ભાડું દઈ દીધું, એમાં ફાવે ન ફાવે એટલો રાતો ને દિન થાય એને સ્વયં પરમાત્મા છે. અહીંયા એમ કે છે શું કે આત્મ પરમ સ્વરૂપ વસ્તુ ખુદ પરમાત્મા સ્વયં એ એને ગહે કેવી રીતે, એ થોડું ઉજ્જળમાં આગું પાછું થાય તો એને એ પોતે આગો પાછો આખો અંદરથી હલી જાય, તો એને પછી હું સ્વયં પરમાત્મા છું, ત્રણ લોકોનો નાશ છું, ત્યાંથી એને બેસવાનું બેસે નહીં. ચા નો દાખલો આપતા ઊંઘ સરખી ન આવે તો પરમાત્માને સંભાળી લેને, ઊંઘ ન આવે તો જાગૃતિ માં પરમાત્માને સંભાળો. સારું થયું કે ઊંઘ આવી નહીં,
મોકો મળ્યો
એમ લે ને, પછી જાગૃત થાય એવી પર્યાય વાળો એ નથી, એમાંથી એક આત્મા ને નથી એમ. ગુરુદેવ ચા નો દાખલો આપતા, બપોરે ચા પીવાની કે હોય ને, સોનગઢમાં તો કઈ હોટલ છે નહીં અત્યારે, થયું તો ખબર નથી આપણે, કીધું કઈ હોટલ ફોટલ એવું કઈ હોય નહીં, અથવા વાણી પીવા ચા પીવા જાય એવી હોટલમાં હોય જો ને શહેરમાં હોય, અને ત્યાં કઈ સમિતિમાં બપોરે ચા મળે નહીં, પછી ઉપરનું ત્રણ થી ચાર ના વ્યાખ્યાનમાં માથું છે કને પાછળ ચા નું પાણી ન મળે ને એમાં આખો આત્મા અહીંયા ત્યાં ચોંટી જાય, એ આજે ચા પીધી નથી, ચા પીધી નથી, માથું ખરાબ થઈ જાય. હવે એને સ્વયં પરમાત્મા શું બેસે કેવી રીતે, એમ કે એને પોતાનું પરમાત્મા સ્વરૂપ કેવી રીતે એને સ્વીકાર થાય, સ્વીકાર નહીં થાય એટલી દીનતા છે એમ કે. વસ્તુ ખુદ પરમ સ્વરૂપ પરમાત્મા સ્વયં હે, યો પરમાત્મા પ્રકાશ હે, આવા પરમાત્માને પ્રકાશનારું આ શાસ્ત્ર છે એમ કે છે. યો બાદ અબ કી હે ભૈયા, આ વાત છે તે અત્યારની છે, અત્યારે તો પરમાત્મા છું એમ કે છે. 13મું ગુણસ્થાન 14મું ગુણસ્થાન ને સિદ્ધપદ આવશે ત્યારે પરમાત્મા છું એમ નહીં, અત્યારે પરમાત્મા આમ લેવું છે. જે કર્યું એનું હિન્દી જ કરવું પડે ને, ગુજરાતી માં જે શબ્દ હોય એનું હિન્દી જ કરવું પડે ને, તો ગુરુદેવ બોલતા હતા એવું લગભગ લેવાનું હોય ને. હિન્દી કર્યું છે ગુજરાતી માં લેખા પછી હિન્દી કર્યું છે, અને એમ મૂળમાં હિન્દી ઉપરથી ગુજરાતી કર્યું છે, હિન્દી ઉપરથી ગુજરાતી કર્યું છે.
ગુજરાતી
હિન્દી ઉપરથી આ હિન્દી ઉપરથી ગુજરાતી કરેલો છે, અને આ હિન્દી મૂળ ગુજરાતી ગુરુદેવ જે બોલ્યા છે એના ઉપરથી હિન્દી કર્યું, પેલા ગુજરાતી લખી અને પછી હિન્દી કર્યું છે. કેમ કે ગ્રંથ હિન્દી છે ને, પત્રો હિન્દીમાં છે, ચર્ચા હિન્દીમાં છે, એટલે પ્રવચન પછી હિન્દીમાં અનુવાદ કરીને ગુજરાતી ઉતાર્યા પછી. જળ રજકણો પાસે પોતાના સુખની ભીખ માંગે, જેની પાસે સુખની ગંધે નથી, સુખ દ્રેવ નથી, સુખ સ્વરૂપે ગુણ નથી, સુખની પર્યાય નથી, અને જળ હોવાથી સુખની એમાં કોઈ ગંધ પણ નથી, પડછાયો પડતો નથી, એને એને સુખ સ્વરૂપે જોઈને એને એની પાસેથી સુખની અપેક્ષા રાખે છે. એને અનંત સુખનો ભરેલો, અનંત સુખનો દરિયો અંદરમાં ક્યાંથી દેખાય? કોઈ રીતે છોટી પેપર કે પ્રત્યેક દાણા મેં જો એ દ્રષ્ટાંત આવ્યું છે. આ લીંડી પેપર કે છે ને એને છોટી પેપર, છોટી પેપર કે પ્રત્યેક દાણા મેં પૂર્ણ ચરપરા એટલે તીખાશ ભરી ન હો તો ઘીસને પર બહાર આવે કે કાં છે? જો એનામાં 64 કોરી તીખાશ ન હોય તો ઘસીને લઢીને એમાંથી 64 કોરી પ્રગટ ક્યાંથી કરશે? ક્યાં ચરપરાય બહાર છે આતી હે બાર તો એમાં નાખવામાં આવે છે તીખાશ, જેમ દાળમાં મરચું નાખે એમ નાખે છે એમાં કાંઈ કે નહીં? ભીતર મેં શક્તિ રૂપ પડી હે તો પ્રગટ હોતી હે. એસે ભગવાન આત્મા ઓરિયન્ટ ઓર સિદ્ધ કી અવસ્થા રૂપ પર્યાય રૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શન પૂર્ણ આનંદ રૂપ પર્યાય પરમાત્મા પર્યાય મેં હોતા હૈ. સો પર્યાય કાં સે હોતી હૈ? કે બહાર સે આતી હૈ? દ્રષ્ટાંત છે ને એ એટલું બધું ફીટ બેઠેલું છે, એ દ્રષ્ટાંત તો ગુરુદેવે સેંકડો વાર કર્યું હશે. દ્રષ્ટાંત એટલું બધું સિદ્ધાંતને નિરૂપે છે કે પીપર તો પીપર છે, અંદર એવી તીખાશ ભરી છે, મૂળ તો શું છે કે શરદીમાં વપરાતી હશે, 64 કોરી તીખાશ છે, એને શરદી થાય તો દવા તરીકે ઔષધિ તરીકે વપરાય, એને શરદી લાગી ગઈ છે એને 64 કોરી લીંબી પીપર આપો દવામાં. એ પીપર હતી જયારે મૂળ સ્વરૂપે પીપર હતી, ઝાડ ઉપરથી નીકળી આ છે ને ગંઠોડા પીપરી મૂળ કહે છે ને, પીપરી મૂળ કહે છે, એમાંથી વનસ્પતિમાં એ જાતનો ગુણ છે કે એના ઉપર દાણા થાય છે પીપર. સામાન્ય પરિસ્થિતિમાં એ તો ગુણ નથી કરતો, એ જ પરમાણુને ખરડમાં લડવામાં આવે, ખાલી ઘસવામાં આવે તો એ ઘસે ઘસ જેમ જેમ એને પીસે જેમ પીસે જેમ પીસે એની અંદરની શક્તિ વ્યક્ત થાય છે. એક ધારો જો 64 કોર સુધી એને એક ધારો ઘસવામાં આવે તો એમાં ગુરુદેવ માટે કોઈ દવા બનાવવી હતી, નક્કી કરી એમાં બ્રહ્મચારી તેને અમે બેસાડી દઈએ, 64 કોરી પીપર બનાવી છે, વચમાં આયુર્વેદની ટ્રીટમેન્ટ ચાલતી, તો એમાં શું છે એક માણસ તો થાકી જાય, અથવા એને ખાવા માટે ઊંઘવા માટે આજે માટે એને તો જવું પડે, એક ધારું લગ્ન ક્યાંથી થાય? તો કે જીટી બદલી નાખે, આટલો 2 કલાક આ ઘસે, પછી બીજી 1 કલાક બીજા ઘસે, પછી બીજી 2 કલાક બીજા ઘસે, કોઈને થાક લાગે નહીં, એક ધારો ઘસવાનો ચાલુ રાખે, ઘસવામાંથી શક્તિ બહાર આવે, શક્તિ બહાર આવે, આત્મામાં એકાગ્ર થાય એને શક્તિ બહાર આવે છે, આત્મામાં એકાગ્ર થાય એમાંથી શક્તિ બહાર આવે છે. એ વાત એટલી બધી દિવ્ય ધ્વનિથી પ્રસિદ્ધ થઈ છે કે અન્ય મતિઓ પણ એકાગ્ર થવા માટેના પ્રયોગો કરે છે, પણ આત્માને ઓળખતા નથી અને એકાગ્ર થવાના પ્રયોગ કરે છે. પછી કશાયની મંદતા થાય, કોઈ ચમત્કાર થાય, કોઈ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પ્રત્યે સામાન્ય એકાગ્રતા થાય તો આત્મામાં ને પાસો શ્વાસમાં ને દેહમાં ને એવી રીતે તો પણ એને થોડોક લાભ થાય. એકાગ્રતા છે જ એવી છે, આત્મામાં એકાગ્ર થાય તો પરમાત્મા થઈ જાય. એક ક્ષણ ક્ષણાર્થ ક્ષણ નહીં પાસ અસંગ થઈ ગયો છે, સમ્યક દર્શન વખતે એકાગ્ર થાય ને એ વખતે આનંદ ભાવ ખલાસ. આ બાજુ આનંદ ભાવ એના ખલાસ. સિત્તેર કોડા કોડી મિથ્યાત્વની પ્રકૃતિની સ્થિતિ બાંધી હોય સૌથી વધારે કૃષ્ણ મુને ને સિત્તેર કોડા કોડી ની, પણ સાથી મોટી સ્થિતિ કોઈ કરવી નહીં. સમ્યક દર્શન ની નજીક આવે ને ત્યાં તો કોડા કોડી માં આવી જાય પ્રાય ઉપલબ્ધિમાં. તો હજી તો નજીક આવે ત્યાં, એટલો તાપ છે આત્મા, એટલી બધી અંદર શક્તિ ભરી છે. એના દર્શન ની નજીક આવે ને ત્યાં પ્રયોગ લબ્ધિમાં અંતર કોટા કોટીમાં આવી જાય, સ્થિતિ ટૂંકાઈ જાય, સત્તામાં ને સત્તામાં અપકર્ષણ થઈ જાય સ્થિતિ. એક વીજળીના ઝબકારાની જેમ સ્થિરતા આવી જાય, એટલે વીજળીના ઝબકારા જેટલી જ્યાં સ્થિરતા પાછળથી ઓછી હોય છે. ચમત્કાર કેટલો છે. દ્રષ્ટાંત આપ્યો, કાં છે બાર છે આતી હે પરમાત્મા દશા કહાં સે આતી હૈ, બાર કે બાર સે આતી હૈ કે નહીં. આપ ખુદ પરમાત્મા આનંદ ગુણ કી ખાન નિદાન વસ્તુ હૈ, અંદરમાં ખાણ પોતે છે એમ કહે છે. એકાગ્ર થયું એનું નામ ખોદવું છે. દ્રેવ એસા જો આત્મા ઉસકી અંતરદૃષ્ટિ નહીં કરકે અનાદિ સે બાહ્ય દ્રષ્ટિ દ્વારા પૂર્ણ પદાર્થ ક્યા હૈ વૈસા દ્રષ્ટિ મેં ન લેને પર, જૈસા હૈ વૈસા દ્રષ્ટિ મેં ન લેને પર, વર્તમાન અંશ કો માત્ર વર્તમાન અંશ કો રાગ કો વિકલ્પ કો ઇન્દ્રિયો કો લક્ષ્ય મેં લેકર વર્તમાન પર્યાય મેં વિકાર ઉત્પન્ન કરતા હૈ. આથી કેવી રીતે વિકાર ઉત્પન્ન થયો? ફક્ત વર્તમાન અંશ ને લક્ષ્યમાં લીધો, આખે આખો આવો એમ કરીને તો એને ત્યાગ શું કર્યો કે અંદરમાં જે આત્મા છે એની અંતરદૃષ્ટિ નહીં કરીને અથવા પૂર્ણ પદાર્થ કેવો છે એને દ્રષ્ટિમાં નહીં લઈને એને છોડીને બાહ્ય દ્રષ્ટિથી વર્તમાન અંશને વિકલ્પને લક્ષ્યમાં લઈને એ પોતે સમયે નવા નવા વિકારને ઉત્પન્ન કરે છે. સો કર્મ કે લીએ હવે ચતુર્ગતિ મેં ભ્રમણ કરતા હૈ, અને એવા કર્મને કારણે એ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, બંધકો પ્રાપ્ત હોતા હૈ અને અનેક પ્રકારના દુઃખને પ્રાપ્ત થાય છે. જગતમાં જેટલા દુઃખ અને દુઃખી જીવો દેખાય છે, દુઃખી જીવોને એના દુઃખ જોવામાં આવે છે, એના મૂળમાં અંશ દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ પડી છે. સમ્યક દ્રષ્ટિને નરકમાં કેમ દુઃખી નો કીધો ને સુખી કીધો? અંશ દ્રષ્ટિ નથી, પર્યાય દ્રષ્ટિ નથી, અનંત સુખની ખાણની દ્રષ્ટિ છે એ દુઃખી નથી. ત્યાં નરકના સંયોગો મને નથી, શું એનો અનુભવ બોલે છે? આ નારકીના ક્ષેત્રના સંયોગો મને નથી, વળી આ નારકીની જે પર્યાય દેખાય છે બીજાને એ પણ મને નથી, હું એવો નથી. આમ છે, હું પરમાનંદની મૂર્તિ એવો પરમાત્મા છું એમ એને અનુભવમાં છે. અંતર સુખ રસ ઘટા ઘટી ત્યાં પણ શુક્ર સ્મૃતિ એ દ્રષ્ટિના અભાવમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, બંધને પ્રાપ્ત થાય છે ઓર કર્મ કે અભાવ સે મુક્ત હોતા હૈ. અને કર્મના અભાવથી તે મુક્તિને પામે છે. એસે કર્મ કે સદભાવ છે, બંધન ઓર કર્મ કે અભાવ છે. વસ્તુ આત્મા તો ત્રિકાળ નિર્વિકલ્પ સ્વરૂપ હે, એ સૂક્ષ્મ વાત હે. જયારે સર્વકાળે, અત્યારે પણ અને સર્વકાળે, ત્રણેય કાળે વસ્તુ આત્મા તો નિર્વિકલ્પ સ્વરૂપ છે. એમાં કોઈ આવા કર્મના, ફર્મના, ભાવના, અભાવના કોઈ ભેદ નથી. કર્મના સદભાવના અને અભાવના કોઈ ભેદ એમાં નથી. એ આત્મતત્વ સૂક્ષ્માથી સૂક્ષ્મ છે સ્વભાવ, અને એ વાચ્ય છે ત્યાં સુધી જ્ઞાનને લંબાવવું જોઈએ. આત્મતત્વ અર્થાત ભગવાન સર્વજ્ઞ વિતરાગ દેવને કહા એસા આત્મા. આત્મતત્વ એટલે શું? કે વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર દેવને કહા એસા આત્મા. એક સેકન્ડ ભી અનંતકાલ ની દ્રષ્ટિ મેં લીયા, અને આટલો અનંતકાળ જીવને પરિભ્રમણ કરતા ગયો એમાં એને એક સેકન્ડ પણ તીર્થંકર દેવે જીવું પોતાનું આત્મ સ્વરૂપ કહ્યું છે એની દ્રષ્ટિમાં લીધું નથી. તમે આવો છો, બાકી બધું ફીર્યું અને જોયા ઊંડામાં થઈ ગયું. શિષાસન પ્રત્યેકની સોગાવ્યો જમીન તપ્પા ખંડે ત્યાંથી શરૂ કરે ખરા તડકામાં. તડકો હોય ને પાછો ચારે કરોડ સળગાવે, કુંડાળું કરે છાણા નો, હળકતા છાણા નો કુંડાળું હોય. એમાં ઊંધે પાસે રહીએ 600 કલાક, 5-5 કલાક રહીએ. ઠાકી બાવા આપને ઘરની નજીક રાણપુર નું મંદિર છે, ત્યાં બધા ફરતા ફરતા અધૂરી આવે. બધા આવી તપશ્ચર્યા કરો, નાના નાના છોકરા બધા જોવા ભેગા થાય, ખેલ જેવું લાગે ને જોવા. પૂરું 5-10-15 શેરીના છોકરાને પૂરું બેઠો, એ કાંઈ સામે આવી શું મસ્ત ન હોય એવી આકરી તપશ્ચર્યા કરે. કોના હતું કરતા છે, એને માન્યું છે કે એમાં ધર્મ છે, બીજું કઈ નથી. આવી શરીરની ક્રિયા અને આવી શ્રમ શક્તિ રાખવી એમાં ધર્મ છે. એ હેરાન થયો, ઊંધું કરીને હેરાન થઈ ગયો. અજ્ઞાન ભાવે આ જીવ બધું કર્યું છે, એ બધું કરી ચૂક્યો છે. શું ઓર સૌ વિપરીત કરકર પરેશાન હુઆ ભગવાન સર્વજ્ઞ એસા કહેતે હૈ. એવું સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું એક વાર દ્રષ્ટિ કર ભાઈ, આવા આત્માને તું પરમાત્મ સ્વરૂપની દ્રષ્ટિ, પરમાત્મ પ્રકાશમાં પરમાત્મ સ્વરૂપને પ્રકાશે છે. ગુરુદેવ કે આચાર્ય શું કરવા, તું એવી દ્રષ્ટિ કર. અનંતકાળમાં એવી એક સેકન્ડ પણ દ્રષ્ટિ કરી નથી. ભગવાન સર્વજ્ઞ સમૂહ શરણમાં બિરાજતે હૈ, કીર્તન કર દે. તબ ઇન્દ્રાદી કી ઉપસ્થિતિ મેં દેવલોકના શુક્રેન્દ્ર સધર્મ આદિ ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ચક્રવર્તી બળદેવ વાસુદેવ આદિ કો એસા કહેતે હૈ. બધા મોટા મોટા જગતના જે મોટા ગણાય ને એવા બધા અંદર સભામાં બેઠા છે. ભગવાનની સભા સાધારણ માણસોને ન હોય. દેવો મોટા મોટા ઇન્દ્રો અને મોટા મોટા રાજાઓ, ચક્રવર્તીઓ, બળદેવ, વાસુદેવ હું એવા બધા બેઠા હોય અંદર. એમાં આ વાત કરે છે, આદિ કો એસા કહેતે હૈ. અહીંયા જે પરમાત્મા પ્રકાશ ગુરુદેવ ખોલે છે એવી વાત ત્યાં તીર્થંકર દેવ પણ કરે છે. મહાવિદ્ય ક્ષેત્ર મેં વર્તમાન મેં ભગવાન સમુદર પરમાત્મા મનુષ્ય દેશ મેં બિરાજતે હૈ. સો ભગવાન એસા ફરમાતે હૈ કે વો આત્મા ચાર ગતિ કા બંધન ઓર યે બંધન કા અભાવ યે દોનો વસ્તુ કે સ્વરૂપ મેં નહીં હૈ. તો વસ્તુમાં બંધનો ભાવે નથી ને બંધનો અભાવ એ પણ નથી વસ્તુમાં, બંધ નથી, બંધ મુક્ત રહી છે એમ કહે છે. બંધો મુખવું વિષયલું એટલે બધું સગળું, બંધ અને મોક્ષ સગળું. હં જીવહમ જીય જીવહમ કમું ગણાય એવો આત્મા છે. અપ્પા કિંમતી આવી રીતે જે જીનવર ભગવાન આત્માને બતાવે છે, બંધ મોક્ષ વિનાનો બતાવે છે. હં પરમાત્મા કેવો છે કે બંધ મોક્ષ વિનાનો છે. वो आत्मा चार गति का बंधन और बंधन का अभाव ये दोनों वस्तु के स्वरूप में
नहीं है.
वर्तमान पर्याय नहीं उत्पन्न होती है और व्यय होती है. अवस्था से उत्पन्न ने व्यय थाय के भगवान आत्मा मूल स्वरूप उत्पन्न था नाश थतो नहीं. ये गाथा नो भावार्थ छे. आ सुधी मूल गाथा ऊपर नो प्रवचन छे. પછી ભાવાસૂત્રનું પ્રવચન છે, ઘણો વિસ્તાર છે. અનાદિકાળ છે, કર્મ ઓર આત્મા કા સંબંધ હૈ. અનાદિકાળથી કર્મ ને આત્માનો સંયોગથી સંબંધ છે. કર્મ રજકણ વસ્તુ હૈ, સૂક્ષ્મ ધૂળ છે, સૂક્ષ્મ ધૂળી અને જળ હૈ. આત્મા અરૂપી ચૈતન્ય આનંદ કંદ હે. આત્મા મૂળ સ્વરૂપે કેવો છે? ચૈતન્ય અને આનંદનો કંદ છે. કંદ એટલા માટે કહે છે, કંદમાંથી નીકળ્યા જ કરે. કંદ એટલે ગાંઠ. એક જગ્યાએ એક ગાંઠ વાવો અને આજુબાજુમાં બધા એના કોઠા ફૂટે કરે. એમાંથી નીકળ્યા જ કરે, અંકુરા એમાંથી નીકળ્યા જ કરે. એ ગાંઠ અને વનસ્પતિનો એવો પ્રકાર છે. આ પતરવેલિયા નાખે છે કે નહીં ઘરના બગીચામાં? એક જગ્યાએ ગાંઠ નાખી દઈએ પતરવેલિયા, આખો ક્યારો ભરાઈ જાય, પાંદડા નીકળ્યા જ કરે એની અંદર ગાંઠમાં. એક એક પાંદડું આજુબાજુમાં બધે ફૂટી નીકળે. શેરીમાં એવું છે, ગાંઠ એક નાખે આજુબાજુમાં બે ચાર હાંઠા નીકળે, એમાંથી ચાર પાંચ છ હાંઠા નીકળે, જેવું બી એક જ લાઈનમાં. એ જેટલા હેડીના સાંઠા છે એટલી ગાંઠ નથી આવી. ખૂટે નહી એમાંથી, નીકળ્યા જ કરે. ગાંઠ એક વખત વાવો, આખું વર્ષ એમાંથી લેણા જ કરો તમે એમ કે છે. એમ આનંદ અને ચૈતન્ય એમાંથી આવ્યા જ કરે એવો કંદ છે આત્મા એમ કેમ છે. ઘઉં આવ્યો છે, ઘઉંની ડુંડી ઉગી છે, લણી લીધો, હવે પતી ગયું, એનું ખડ માંડી નાખો એને. એ પછી એનો જે છોડ છે એને વાગીને ખડ કરી એને ખવડાવી દે ઢોરને. પછી ફરીને જોતું હોય ત્યારે એમાં બીજો દાણો વાવવો પડે. ક્યાં એવું નથી, કંદમાં એવું નથી. કંદમાં એક વાર વાવ્યું એટલે ઉગી ગયા કરે એમાંથી એવું છે. એટલે આત્માને કંદ કહે છે. કેટલાય નીકળે ખૂટાડ કરે. એવી રીતે આત્માને કંદ કહે છે. કંદ કહેવા પાછળ આ ગુરુદેવનો ભાવ છે કે આમ રજકણ છે તો જળ ધૂળ છે. આત્મા અરૂપી ચૈતન્ય આનંદ કંદ હે. અંદરથી ચૈતન્યનો અને આનંદનો પ્રવાહ આવ્યા જ કરશે. ઉસકી સમીપ મે એટલે એ ક્ષેત્ર આવગા આઠ કર્મ જ્ઞાનાવરણ આદિ સૂક્ષ્મ ધૂળી રૂપ એની નજીકમાં એટલે એ ક્ષેત્રમાં આઠે કર્મ આશ્રવેલા છે, સંબંધ પામેલા છે. ઉસકા સંબંધ અયથાર્થ સ્વરૂપ અથવા જૂઠી નહીં છે, એટલે કે અનુચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. એવા જળ રજકરણનો સંબંધ તે જૂઠી નહીંથી, વ્યવહાર નહીંથી, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી છે. અસદભૂત એટલે એમાં મૂળમાં નથી અને એટલા બધા નજીક છે એટલે એને અનુપચારથી કહો. નો કર્મનો સંબંધ ઉપચારથી છે અને કર્મનો સંબંધ અનુપચારથી છે. આ ઉપચાર અનુપચાર જરા સમજવા જેવા છે. આ જુદા જુદા શાસ્ત્રોમાં બહુ શબ્દો આવે છે, ક્યાંક જુદી રીતે ક્યાંક જુદી રીતે આવે છે. થોડાક એના ભાંગા સમજી લઈએ કે સ્થૂળપણે લઈએ તો જે આત્માને શરીરને બીજા કર્મફળનો સંયોગ છે, ઘર મકાન કુટુંબ પરિવાર, એ બધો ઉપચારથી સંબંધ છે. આનો કાકો, આનો બાપ, આનો દીકરો, ફલાણો દીકરો, આનું શરીર, આ એનું ઘર, આ મકાન, દાગીના, ગાવાલા, એ બધો ઉપચારથી સંબંધ છે. અસદભૂત ઉપચાર કેવો?
અસદભૂત
એના આત્મામાં નથી એટલે અસદભૂત. સદભૂત એટલે એના આત્મામાં હોવો. અને કર્મના રજકણો દેહ છોડે, આ બધા સંયોગો છોડે તો પણ કર્મના રજકણો હારે જાય. જે સત્તામાં હોય એનો સંબંધ કાયમાં હોય એ બીજા ભાવમાં પણ હારે જાય. માટે હા, માટે તે આત્મામાં નહીં હોવાથી અસદભૂત, અને હારે હારે રહેતા હોવાથી એને અનૌપચારિક અનૌપચારિક સંબંધ કહેવામાં આવે છે. આને ઉપચરિત અને આને
અનૌપચારિક
અનૌપચારિક, આ એક ભંગ ઉપચાર અનુપચારનો અસદભૂતમાં. હવે એવો એનો નાનો બીજો ભંગ કે આત્મામાં બુદ્ધિપૂર્વક રાગ છે તે અસદભૂત ઉપચરિત ને એ સંબંધિત છે આત્માનો. આ જીવે રાગ કર્યો, આણે રાગ કર્યો, શું આ રાગ ફલાણાએ કરેલો છે, તો આત્મામાં તો રાગનો સ્વભાવમાં નથી, માટે અસદભૂત છે. અને એણે કર્યો તે ઉપચાર છે, કેમ કે અણુપચારમાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે. શુદ્ધો ઉપયોગ થાય ત્યારે એ છૂટતો નથી, ત્યારે ચાલુ ને ચાલુ રહે છે. હા, તો એ અસદભૂત અનુપચરિત રાગ છે. આ છઠ્ઠી ગાથાનો વિષય સમયસર એ અનુપચરિત અસદભૂતનો બીજો ભંગ, સદભૂત અને અસદભૂતનો, અસદભૂતનો હવે સદભૂતનો રહ્યો. કે આત્મામાં જે શુદ્ધ પર્યાય થાય કેવળ જ્ઞાન સુધીની, સમ્યક દર્શનથી માંડીને
કેવળ
જ્ઞાન સુધીની જે શુદ્ધ પર્યાય થાય તે સદ્ભૂત ઉચ્ચરિત નહીં થી આત્માની પર્યાય છે. હા, સદ્ભૂત એટલે એવો સ્વભાવ છે, અને ઉપચરિત એટલે કાયમ રહેતી નથી, થઈને છૂટી જાય છે, થઈને છૂટી જાય છે, એક એક સમય સમયની વસ્તુ. માટે ઉચ્ચરિત સદ્ભૂત નહીં તે આત્માની પર્યાય છે. આત્માના સંબંધ આત્મા તે આત્માની ગણાય છે, અને આત્માના જે અનંત ગુણો છે, જ્ઞાન દર્શન ચારિત્રાદિ જે ત્રિકાળ આત્માના સ્વરૂપમાં રહે છે, તે આત્માના ગુણમાં ગુણીમાં ગુણના જે ભેદનો વ્યવહાર છે તે અનુપચરિત સદભૂત વ્યવહાર છે.
અનુપચરિત સદભૂત
એ સદભૂતના ઉપચાર ને અનુપચારના ભેદ એ સાતમી ગાથાનો વિષય સમજા. એટલે જ્યાં જે પ્રકારે શાસ્ત્ર વચન આવતું હોય ત્યાં એ સમજી લેવું કે અહીંયા કયો ભેદ ચાલે છે. શાસ્ત્ર પદ્ધતિ છે કહેવાની એ રીતે અહીંયા આત્માને જળ રજકણનો સંબંધ છે તે અનુપચરિત અસદભૂત વ્યવહારનેથી છે, અને બીજા સંયોગો ઉપચરિત અસદભૂત વ્યવહારનેથી છે, દેહાદિ સંયોગો, એમ સમજવું.
પરમ કૃપાળો શ્રી સદગુરુદેવ.